એક વખત એવું બન્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકામાં એક મોટો યજ્ઞ આરંભ્યો. એ યજ્ઞ નિમિત્તે વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ તથા નારદ જેવા અનેક મુનિઓને નિમંત્ર્યા. હેમખેમ યજ્ઞ પતી ગયો. મનમાની દક્ષિણા આપી સૌને વિદાય કર્યા. યજ્ઞ પતાવી મુનિઓ દ્વારકા પાસેના પિંડરાક તીર્થમાં આવ્યા. બનવાકાર એવું બન્યું કે એ વખતે કેટલાક યાદવ કુમારો સહેલગાહે એ બાજુ નીકળેલા. આ મુનિઓને જોઈ એમની મસ્કરી કરવાની કુબુદ્ધિ સૂજી અને જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવી મુનિઓ પાસે લઈ ગયા. ચરણોમાં પ્રણામ કરી પૂછ્યું, મહારાજ, આ સ્ત્રી સગર્ભા છે, આજકાલમાં પ્રસવ થાય એમ છે, આપ તો ત્રણ કાળનું જ્ઞાન ધરાવનારા છો, આ સ્ત્રી શરમાર છે એટલે આપને પૂછતા શરમાય છે, એથી અમને કહ્યું કે મારા વતી પૂછી જુઓ ને કે મને પુત્ર પ્રસવશે કે પુત્રી. મુનિઓની આ રીતે મસ્કરી થતી જોઈ દુર્વાસાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. કોપાયમાન થઈ એમણે કહ્યું, મૂર્ખાઓ, કોઈની નહીં અને અમારી મસ્કરી? જાઓ, આ સ્ત્રી તમારા આખા કુળનો નાશ કરનારા મુસરને જન્મ આપશે. મુનિઓનો શાપ સાંભળતા જ યાદવ કુમારો તો પાંદડું ધ્રુજે એમ ધ્રુજવા લાગ્યા. સામનું પેટ છોડી અંદરનું મુસર લઈ દ્વારિકામાં આવ્યા અને વિલે મુખે ઉગ્રસેન, ભગવાન કૃષ્ણ, બલરામ તથા અન્ય યાદવોને બનેલી વાત કરી. શ્રી કૃષ્ણએ કહ્યું, એમ કરો, સમુદ્ર તટે જઈ આ મુસરને પથ્થર સાથે નાખો. એટલે પત્યું. શ્રી કૃષ્ણની સૂચના મુજબ એ મુસરને ઘસી નાખ્યું અને વધેલો નાનકડો ટુકડો સમુદ્રમાં ફેંકી દીધો. મુસરનો જે ભૂક્કો થયો એ જમીનમાં ઢસડાયો અને એમાંથી એરકા નામનો ઘાસ થયો અને વધેલો ટુકડો એક માછલી ગરી ગઈ. એ માછલી એક માછીના હાથમાં આવી તેનું પેટ ચીરતા એમાંથી લોઢાનો ટુકડો નીકળ્યો અને તેણે તેનું બાણનું રૂપ બનાવ્યું. એક વખત શ્રી કૃષ્ણએ સ્વર્ગમાં, પૃથ્વી પર અને આકાશમાં અનેક પ્રકારના ઉત્પાતો થતા જોઈ સભામાં બેઠેલા યાદવોને કહ્યું, હે ઉત્તમ યાદવો, દ્વારકામાં મોટા ઉત્પાતો થઈ રહ્યા છે, મને આ અનર્થકારી લાગે છે, હવે અહીં રહેવું કોઈ રીતે યોગ્ય નથી, માટે એમ કરો, પ્રભાસ તીર્થમાં જઈ દાન ધ્યાન કરીએ જેથી આપણો અમંગળ ન થાય. સૌ યાદવોને ભગવાન શ્રી કૃષ્ણની વાત યોગ્ય લાગી. સૌ યાદવો નૌકાઓમાં બેસી પ્રભાસ પહોંચ્યા અને દાન ધ્યાન સ્નાન વગેરે કર્યું. પણ દૈવે ભ્રષ્ટ કરેલી બુદ્ધિવાળા તે યાદવોએ મદિરા પીધી અને ઉન્મત્ત બની અંદરો અંદર લડવા લાગ્યા. લડતા લડતા શસ્ત્રો પણ ઘસાઈ ગયા. ત્યારે તેઓએ સમુદ્ર તીરે ઉગેલું એરકા નામનું તીક્ષ્ણ ઘાસ લઈ લડવા માંડ્યું અને બધા જ યાદવો અંદરો અંદર કપાઈ મૂવા. આ જોઈ બલરામને ખૂબ દુઃખ થયું અને ત્યાં જ ધ્યાનમાં બેસી યોગનો આશ્રય કરી આત્માને પરમાત્મામાં જોડી મનુષ્યલોકનો ત્યાગ કર્યો. અરે, આંખના પલકારામાં આ શું બની ગયું? એમ કહી ભગવાન શ્રી કૃષ્ણ પીપરાના વૃક્ષ પાસે બેસી ગયા. એ વખતે જરા નામના પારધીએ પેલા મુસરમાંથી બાકી રહેલા ટુકડામાંથી બનાવેલું બાણ લઈ મૃગના મુખ જેવા આકારવાળા ભગવાનના પગને મૃગની શંકાથી વિંધી નાખ્યો. મૃગ વિંધાયો છે એમ જાણી હર્ષ પામતો એ પારધી દોડતો ત્યાં આવ્યો. ત્યાં જતા જ બે ડગલા પાછો હટી ગયો. અરે, આ તો ચતુર્ભુજ ભગવાન છે! તરત જ એ પારધી ભગવાનના ચરણોમાં પડી ગયો અને ક્ષમા માંગવા લાગ્યો. હે મધુસૂદન, મને ક્ષમા કરો, મારાથી અજાણતા આ કૃત્ય થઈ ગયું છે. ભગવાને મંદ મંદ હસતા કહ્યું, હે જરા, તું ભય ન પામ, મારી ઈચ્છાથી જ આ બધું થયું છે. ભગવાન શ્રી કૃષ્ણની 3 વાર પ્રદક્ષિણા કર્યા પછી નમસ્કાર કરી એ પારધી વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયો. એટલામાં શ્રીકૃષ્ણને શોધતો દારૂક સારથી ત્યાં આવ્યો. ભગવાનને જોઈ તે તેમના ચરણોમાં પડ્યો. ત્યાં તો ગરુડના ચિહ્નોવાળો તે રથ તથા ધ્વજ આકાશમાં ઉડી ગયા. તેની પાછળ ભગવાનના દિવ્ય આયુધો પણ ગયા. દારૂક તો આ જોઈને આભો જ બની ગયો. ત્યારે ભગવાને હસતા હસતા કહ્યું, દારૂક તું હવે દ્વારકા જા, યાદવોનો નાશ, બલરામજીનું યોગ માર્ગે સ્વર્ગમાં ગમન તથા મારી આ દશાની વાત કર, અને સર્વને કહેજે કે બચવું હોય તો કોઈ દ્વારિકામાં રહે નહીં, કેમ કે હવે એ દ્વારિકાને મેં છોડી દીધી હોવાથી સમુદ્ર ગરી જશે, અને તું મારા માતા પિતાને લઈ અર્જુનના રક્ષણ નીચે ઇન્દ્રપ્રસ્થ જજે. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી દારૂકનું હૃદય ભાંગી ગયું. વારંવાર એ ભગવાનના ચરણોમાં પ્રણામ કરવા લાગ્યો. પછી પ્રદક્ષિણા કરી એમના ચરણોને પોતાના મસ્તક પર મૂકી એ દ્વારિકા તરફ ચાલી નીકળ્યો. દ્વારિકામાં આવી ભારે હૃદયે સર્વે વાત કહી. આ વાત સાંભળતા જ શોકથી મૂર્છિત થઈ શ્રીકૃષ્ણના વિયોગથી વિહ્વર થતા માથા કૂટતા તે પ્રભાસમાં આવ્યા. દેવકી, રોહિણી તથા વાસુદેવે શ્રીકૃષ્ણ અને બલરામને ન જોયા. પુત્રોના વિયોગથી તેઓ આકુર વ્યાકુર બની ગયા અને વિરહથી વ્યાકુર થઈ ત્યાં જ પ્રાણ ત્યજ્યા. શ્રીકૃષ્ણની રૂકમણી વગેરે રાણીઓએ શ્રીકૃષ્ણ રૂપ થઈ અગ્નિમાં પ્રવેશ કર્યો. અર્જુન તો આ બધું જોતો શાંત ચિત્તે ઊભો હતો. પછી અર્જુને સોમની મરણક્રિયા કરી અને મરતા બચેલા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને લઈ તે ઇન્દ્રપ્રસ્થ આવ્યો અને વ્રજનાભનો રાજ્ય અભિષેક કર્યો. શ્રીકૃષ્ણ જતા પાંડવોને સંસારમાં રહેવા જેવું લાગ્યું નહીં, તેથી તેઓ પણ મહામાર્ગે પ્રયાણ કર્યું.